તારીખ 8/6/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 580 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 338 મૂળ કેસેટ ખરાબ છે.
સત્યનો પ્રકાશ સર્વ જીવોને સુખનું કારણ છે, છતાં પણ એકાંત સુખનું કારણ હોવા છતાં અસત્યના આગ્રહ વાળાને એ દુઃખનું નિમિત્ત થાય છે. ખરેખર તો એ સુખનું નિમિત્ત છે, અસત્યનો આગ્રહ અસત્યને છોડવું નથી એવા જીવોને, અસત્ય શ્રદ્ધાને પકડવાળા જીવોને, સત્ય બહાર આવતા સત્યનો પ્રકાશ થતા સત્યના પ્રકાશનમાં આ સિવાય બીજું અસત્ય છે એવું પણ પ્રકાશન છે. તેથી કરીને પણ અસત્યના આગ્રહ વાળાને પોતાનું ખોટાપણું પ્રસિદ્ધ થતું હોવાથી દુઃખનું કારણ થાય છે. અમે ખોટા છીએ, અમારું કાંઈ અસત્ય છે. શું કરીએ ભાઈ, શું કરીએ એમ કે છે. અમારો ઉદય એવો છે એથી સત્યવાદ બહાર નીકળવી પડે છે. એ પ્રકારનું કોઈ કર્મોદય છે, નહીતર તો સાધન કરનારું આંશીઓ ચડાવે એવા જગતના જીવોની પ્રકૃતિ છે. પરંતુ પુણ્યનો ઉદય હોય એવા કોઈ મહાત્મા સત્યનો પ્રકાશ કરે ત્યારે એની સામે બીજાનો એકનું પુણ્ય હોવાથી જોર કરી શકતા નથી, અને એ કાળે સત્યનો ફેલાવો થવાનો પ્રકાર ભજે છે. ત્યારે પોતે એમ કહે છે કે અમારો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, સત્યનો પ્રકાશ કરવાના રાગમાં પણ અમારો હેતુ ખરેખર કોઈને દુઃખ પહોંચાડવાનો નથી. એ સમજી શકાય એવું છે કે આ સત્યનો પ્રકાશ થતા, સત્યને પ્રકાશ કરતા એટલે એને પ્રસિદ્ધપણે કહેતા જે જીવોને એથી વિપરીત શ્રદ્ધાન છે, અને શ્રદ્ધાન છે હંમેશા આગ્રહ સહિત હોય છે. શ્રદ્ધાનમાં જે તે પ્રકારનું શ્રદ્ધાન હોય તેને તેનો આગ્રહ સાથે ને સાથે હોય છે. એમાં અસત્ય શ્રદ્ધાન વાળાને તો દુરાગ્રહ હોય છે. સત્યાગ્રહ અને દુરાગ્રહમાં ફરક છે. સત્યાગ્રહમાં આગ્રહની સાથે મધ્યસ્થતાની હાજરી હોય છે. મધ્યસ્થતા એટલે ગુણ દોષને પરખવાની જ્ઞાનની શક્તિ ત્યાં હયાત હોય છે, મોજૂદ હોય છે. તેથી આ જ સત્ય છે એવો આગ્રહ હોવા છતાં તે દુરાગ્રહ નથી. જ્યારે અસત્યના દુરાગ્રહમાં તો દોષને પોષણ કરવાનો સીધો કે આડકતરો પ્રકાર ભજતો હોવાથી એ આગ્રહને દુરાગ્રહમાં ગણવામાં આવે છે. આ પ્રકાર છે. આ સત્યાગ્રહ શબ્દ તો પ્રસિદ્ધ છે. સત્યાગ્રહ છે અમારો, આ સત્યનો આગ્રહ છે. ત્યાં ગુણદોષનો વિષય કેટલો છે. આત્માને પરમાર્થે લાભનું કારણ છે કે નુકસાનનું કારણ છે, સીધું કે પરંપરાય, એમાં સત્યનું સ્થાપન છે કે ઉથાપન છે, એ વિષયને જો મધ્યસ્થપણે વિચારવામાં ન આવતો હોય તો ત્યાં બધો દુરાગ્રહ છે. પણ જ્યાં સત્યનું સ્થાપન છે ત્યાં એ પ્રકારનો આગ્રહ હોતો નથી. ત્યાં સત્ય સાચો જ આગ્રહ હોય છે, દુરાગ્રહ હોતો નથી. અસત્યના આગ્રહ વાળાને તો દુઃખ થાય છે. ખ્યાલમાં આવે છે કે આમ કહેતા અસત્યના આગ્રહ વાળાને દુઃખ થાય છે. દુઃખ પહોંચાડવાનો હેતુ નથી તો પણ અસત્યની પકડને લીધે દુઃખ થાય છે. અમારા કહેવાને લીધે નહીં પણ અસત્યની પકડને લીધે દુઃખ થાય છે. પણ એમાં અમે નિરૂપાય છીએ, શું કરીએ. એ સત્યને પ્રસિદ્ધપણે બહાર મૂકવું પડે છે. અમારો ઉદય પણ કોઈ એવો છે કે સત્યને બહાર મૂકીએ છીએ. અમારો દુઃખ પહોંચાડવાનો હેતુ નહીં હોવા છતાં સત્યને બહાર મૂકતા વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો અમને માફ કરે એવી વાત. ખરેખર અમને અમારે કોઈને દુઃખ પહોંચાડવું નથી, પણ સત્ય કહેવું છે ને એમાં કોઈને દુઃખ પહોંચે છે. ગુનો કર્યા માટે માફી માગી લીધી ને, એમ અહીંયા એ ન્યાયને એ દ્રષ્ટિકોણ પકડવા જેવો નથી. અહીંયા તો કહેનારની અને માફી માગનારની અસાધારણ ઉદારતા છે. ખરેખર તો અસાધારણ ઉદારતા છે. તમને નુકસાન કરવાનો હેતુ નહીં હોવા છતાં અને તમને લાભ કરવાનો હેતુ હોવા છતાં અને એ હેતુ સરળ એવી પ્રવૃત્તિ થતાં તમને દુઃખ થતું હોય તો એ એક લોકોત્તર ઉદારતા છે. કે કહેનાર હિતેચ્છુ હોવા છતાં થોડું પણ દુઃખ થાય છે. દુઃખ તો અજ્ઞાનને કારણે થાય છે, જેને થાય છે એને ઊંધી શ્રદ્ધાને કારણે થાય છે, દુરાગ્રહને કારણે થાય છે. તો એમ ક્ષમા માગે છે. આત્મા પોતે નીચેવાળા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પામેલ જીવોને ક્ષમા જાય છે. કેટલી ઉદારતા ગણવી. એટલે એવો દ્રષ્ટિકોણ ગ્રહણ કરવા યોગ્ય નથી કે ભૂલ કરી છે માટે માફી માગી છે, અને ભૂલ તો સાબિત થઈ. એ વાત અહીંયા હોવી જોઈએ નહીં, ગણવી જોઈએ નહીં. એવી જગતમાં કોઈ વાત નથી કે જે બધાને સુખરૂપ થાય. એવી જગતમાં એક વાત નથી. મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક દ્રષ્ટાંત આપ્યું કે દારૂ પીવા યોગ્ય નથી એવું કોઈ કહે સમાજના હિતમાં તો એ સમાજ ઘણા આખા સમાજને હિતકારક છે. સમાજમાં કોઈ દારૂનું સેવન ન કરે તો હિતકારક છે, પણ કલાલને એથી દુઃખ થાય. દારૂનો ધંધો કરવા વાળાને એથી દુઃખ થાય તો એનો કોઈ ઉપાય નથી. અને એ તો થવાનું, એટલું તો થવાનું. અથવા કોઈ પણ પૌષ્ટિક અને સરળ શરીરની શક્તિ અને તંદુરસ્તી વધારનાર આહાર કે ઔષધ, એનાથી કોઈને શારીરિક નુકસાન થાય તો એની જે અસંતુરસ્તી છે અથવા ક્ષતિ છે એ કારણ છે, કોઈ ખોરાક કારણ છે. એટલે એક ખોરાક પણ એવો નથી જગતમાં કે જે બધાને અનુકૂળ પડે. એવો સર્વાંગ સુંદર એક ખોરાક નથી કે જે બધા જ જીવોને અનુકૂળ પડી જાય. કેટલાક માંદા જીવોને એ સારો ખોરાક પણ અનુકૂળ પડે. આવું છે, બધાને બધું જ અનુકૂળ પડે એવું જગતમાં ક્યાંય બનતું નથી. કેમ કે જે અનુકૂળ પડે છે એ તો નિમિત્ત છે. ઉપાદાન એક સરખા નહીં હોવાથી નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં એક સરખો બનતો નથી. આ તો વસ્તુ સ્થિતિ છે, એમાં બીજું શું થઈ શકે. જે આ શક્તિ છે એ તો અનંત તીર્થંકરો એ પ્રોકાળનું સત્ય છે. જે સત્ય છે સન્માર્ગનું જે સત્ય છે અનંત તીર્થંકરો એ પ્રસિદ્ધ કરેલું સત્ય છે. છતાં પણ અસત્યના આગ્રહ વાળાને દુઃખ થાય છે, એવા પણ જીવો નીકળે છે કે જે એનો પણ વિરોધ કરે છે. તીર્થંકરનો પણ વિરોધ કરનારા નીકળ્યા, મુનિઓનો પણ વિરોધ કરનારા નીકળ્યા, સત્પુરુષોનો પણ વિરોધ કરનારા નીકળ્યા. એ તો બને છે. કેમ એ વિરોધ કરે છે કે એને એનાથી દુઃખ થાય છે. એ પોતાના દુઃખ મટાડવાનો ઈલાજ કરે છે, પોતાની આકુલતા મટાડવાનો ઈલાજ કરે છે પોતાની સમજણ પ્રમાણે. જ્યારે જેના હૃદયમાં કરુણા ઠાંસી ઠાંસીને ભરી છે એ તો એમ જોવે છે કે અરે ભાઈ, આપણે તો એને દુઃખ પહોંચાડવા ઈચ્છતા નથી. ઉલટાનું આપણું એ જે કહીએ છે એ સત્યને અંગીકાર કરે તો એ સુખી થઈ જાય એવી વાત છે. છતાં એવી જ કોઈ એની યોગ્યતા છે કે દુરાગ્રહને વશે એને દુઃખ થાય છે. અરે ભાઈ, એને દુઃખ ક્યાંથી થઈ? આપણે સુખ કરવા ગયા ને એને દુઃખ ક્યાંથી? એટલે ત્યાં પણ કઠોર પરિણામ એના નહીં થતા કુણા કરુણામય પરિણામ થાય છે. અને કહે છે કે માફ કરજો, ક્ષમા કરજો, તમને અમારો હેતુ કોઈ તમને દુઃખ પહોંચાડવાનો નથી. એ રીતે વાત આવી છે. એથી એટલે સત્યને પ્રકાશમાં મૂકવાથી વિરુદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય, અસત્યનો આગ્રહ કહો, વિરુદ્ધ શ્રદ્ધા કહો, વિરુદ્ધ શ્રદ્ધા અસત્યના દુરાગ્રહ સહિત જ થાય રહે છે હંમેશા. તો એને માફ કરો ભાઈ, કોઈ જીવને દુઃખ થાય અનુદાય, કોઈને દુઃખ હોય એવું અનુમોદન તો અમને કેમ હોય? કોઈ પણ જીવને વિરોધી હોય તો કે વિરોધી જ નથી, અમારે તો કોઈ વિરોધી જ નથી. એ તો અસત્યનો એનો આગ્રહ છે, એમાં એના આત્માનો એને વિરોધ છે, અમારે વિરોધનો કોઈ સવાલ નથી, અમારો વિરોધ કોઈ કરી શકતા નથી, અમારો વિરોધ થઈ શકતો નથી. પણ એને જે દુઃખ થાય છે એનું પણ અમે કરતા નથી, અમે કરાવતા નથી, પણ એને દુઃખ હોય એવું અમારું અનુમોદન પણ નથી કે એને દુઃખ હો, એને દુઃખ થા એવું અનુમોદન પણ નથી. એવા વગર અનુમોદને સત્યનો પ્રકાશ કરવા છતાં દુઃખ થાય છે તો એ માફી માંગવાનો, ક્ષમા યાચવાનો ત્યાં પરિણામ ઉત્પન્ન થાય છે. એ લોકો તો ઉદારતા છે, લૌકિકમાં તો હિસાબે હિસાબ ન્યાયથી કરે, પાય પાયનો હિસાબ કરે, એનું નામ ન્યાય કહેવાય. આ તો અન્યાય કરતા નથી ને છતાં ઉદારતાથી એમ કહે છે કે તમને દુઃખ થાય એને ઈચ્છતા નથી, એનું અનુમોદન નથી. કોઈ જીવને કોઈ અપવાદ ખાતર વિરોધીને બાકી રાખીને જગતના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના, વળી એકલા મનવાળા પ્રાણીને એકેન્દ્રિયથી માંડીને કોઈ જીવને દુઃખ થાય કેમ મુદાય. સુખના પંથે ચડેલા, સુખના રસ્તે ચડેલા મહાપુરુષોના હૃદયમાંથી નીકળેલા આ ટુકડા છે, કે કોઈ જીવને દુઃખ થાય કેમ અનુદાય. કરુણ કરાવું પણ નથી, અનુમોદન પણ અમને બહુ આકરા છે ભાઈ, તને અત્યારે થોડું દુઃખ થાય છે અમારી સત્ય વાત સાંભળતા, પણ હું જે રસ્તે જા છો એ મિથ્યા શ્રદ્ધાના પરિણામમાં જે ચાર વૃત્તિમાં જે દુઃખ ભોગવવાના છે એ તો બહુ આગળ. આજે તને અત્યારે થોડું દુઃખ લાગે છે એ તો તમે લાગ્યા વિના બીજો પ્રકાર પણ નથી. ગુંગળું થાય અને એને હટાડવું હોય, પાટાપિંડી કરવું હોય તો થોડો દુખાવો થયા જ્ઞાન હરે, આળું હોય ને સાફ સુખ કરે તો પણ થોડો દુખાવો થાય, એમાં તો બીજો ઉપાય નથી. કેમ કે ત્યાં બગાડ થયો છે, પણ એ બગાડ પોતે દુઃખરૂપ છે, બગાડનો સુધાર થાય એ દુઃખરૂપ નથી ખરેખર. છતાં વચ્ચે એવો પ્રકાર આવે તો સાચો દ્રષ્ટિકોણ અપનાવીશ તો તમે એટલું દુઃખ પણ રહેશે અને એ દુઃખ છૂટી જશે. મિથ્યા શ્રદ્ધાના દુઃખ ચાર ગતિના પરિભ્રમણમાં ઉત્પન્ન થતા દુઃખ બહુ આકરા છે, એ દુઃખની અનુભવના કેમ થાય. એટલે કે એ દુઃખનું કારણ એવું જે તારું મિથ્યા શ્રદ્ધા એની અનુમોદના કેમ થાય. જો કોઈના મિથ્યા શ્રદ્ધાને અનુમોદાય તો એ ચાર ગતિના દુઃખને અનુમોદવાના કારણ છે ખરેખર. આમ છે, અસત્યને પકડી રાખવું અથવા જે અનાયતન છે એને પકડી રાખવું દેવ ગુરુ અને શાસ્ત્ર, એ ચાર ગતિના અનુમોદનનો પ્રકાર છે. ચાર ગતિમાં અનંત પરિભ્રમણનું એ કારણ છે. એ દુઃખની એમ છે કે દૂધપાકના મોટા તપેલામાં એક ટીપું ઝેર નાખ્યું હોય તો અમુક વસ્તુની ઘણી વસ્તુ એમાં સારી છે, ઝેરનું ટીપું તો થોડુંક જ છે. ઘણા ઝેરમાં દૂધનું ટીપું હોય તો એ તો પ્રશ્ન તમારો છે, પણ મારો એની સામે પ્રશ્ન છે. ઘણા ઝેર વાળા પ્રતિપાદનમાં કોક વાત સાચી હોય તો એ તો એનું ટીપું છે, એને તો અડાય નહીં. પણ દૂધના તપેલામાં ઝેરનું ટીપું હોય તો એને અડાય નહીં. અરે ઝેર તો એક બાજુ રહ્યું, દૂધ બગડી ગયું હોય તો પીવાય નહીં. હા સારી, એના કરતા ભલે પાતળું પાણી લીધી હોય તો પણ એનાથી રોટલો ગળે ઉતારે, બગડેલા દૂધથી ન રોટલો ખાય. આ જીવ અંતવાર છોકરાનો એક વાર નથી બોલવા, આ ભૂતકાળનો અનંત વાર છોકરાનો છે. બાહ્ય દ્રષ્ટિને એને બાહ્ય ત્યાગ જોયો છે અને બાહ્ય જ્ઞાન જોયું છે, એ સિવાય એને અંતર સ્વરૂપ આત્મા જોયું નથી. અને અંતર સ્વરૂપને કહેનારા એ આત્માને કહેનારા એટલે અનંત વાર એ છેતરાનો છે, એક બે વાર નથી. હજી પણ જો એનું એ થાય તો બહુ મોટું કરી દેશે
આપણે.
દેવગુરુ શાસ્ત્ર ને વિતરાગી દેવગુરુ શાસ્ત્ર ને એટલે 18 દોષ રહિત અયમ દેવ નિર્ગ્રંથ બાહ્યાભ્યંતર પરિગ્રહ રહિત નિર્ગ્રંથ ગુરુ, અને એમના જ નિરૂપણ કરેલા સિદ્ધાંતો નિર્ભેદ સિદ્ધાંતો એને માનવા છતાં એનો આભાસ ન થાય એ પછી ત્યાં જોવા મળ્યું. જેને જૈના ભાષી મિત્રાનુષ્ઠિ કહ્યા છે, મોક્ષ માર્ગ પ્રકાશકનો એ સાતમો અધિકાર છે કે આત્મભાવમાં ચોખ્ખો સ્વીકાર થતાં એમાં ગડબડ ન રાખે, પછી એમાં એ જ પ્રતિપાદનમાં આભાસ ન થાય. જૈનાભાસી મિથ્યા દ્રષ્ટિ તો વ્યવહારાભાસી થાય ને નિશ્ચયાભાસી થાય ને ઉપયાભાસી થાય, નિશ્ચય વ્યવહાર બંનેનો આભાસ સામેલ હોય એવું ન થાય તો પરિભ્રમણ ટળે, નહી તો મિથ્યા શ્રદ્ધાન એટલે ચાર ગતિ અનંત પરિભ્રમણ મૂળ સાજું છે. મિથ્યાની ગાંઠ અકબંધ રહી છે, એમાંથી ચાર ગતિ પકડી છે, ચાર ગતિના દૂધ પામે છે. એ દુઃખની અનુમોદના કેમ થાય એટલે એમ કહેવા માંગે છે, એવા મિથ્યાત્મન અનુમોદન અમારાથી કેમ થાય, એવા મહા અપરાધનું અનુમોદન અમે કેમ કરીએ, મિથ્યાત્વનું કોઈ પણ પડખે છે પ્રમોદ ભાવ, મિથ્યાત્મ અનુમોદન કરનાર ને કોઈ પ્રમોદ ભાવ એવી વ્યાખ્યા ક્યાંય નથી શાસ્ત્રમાં. મિથ્યા દ્રષ્ટિઓના મિથ્યાત્મનું પણ અનુમોદન કરવું અને મિથ્યા ભાવો મિથ્યા પ્રવૃત્તિ એનું અનુમોદન કરવું એવું શાસ્ત્રમાં ક્યાંય નથી. સિદ્ધાંત વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે, અથવા એનું અનુમોદન કરવું એ પોતે અપરાધ છે. એવા મિથ્યા ભાવનું મિથ્યા દ્રષ્ટિઓનું અનુમોદન કરવું, સતનો વિરોધ થતો હોય એવું ક્યાંય પણ અનુમોદન કરવું એ પોતે જ અપરાધ છે. એ ચાર ગતિના ફળ છે, એમાં કોઈ સ્વભાવનો પ્રશ્ન રહેતો આપણે જે મુમુક્ષુઓ કહીએ છીએ એને એ લોકો સત્સંગી કહે છે. કોણ છે? અમારા સત્સંગી છે. સતનો સંગ કરે છે સત્સંગી. બરાબર નથી એમ કે સત્સંગનો વિરોધ કે સત્સંગીનો વિરોધ કે એમ કઈ નથી. નામ તો બધા એ મૂળ દિવ્ય ધ્વનિમાંથી બહાર પડ્યું, એમાંથી સારા સારા જોઈને ઉપાડી લીધા. કેમ કે એમાં તો કોઈ ખરીદવાની કિંમત લાગતી નથી. લાગે તો પીઠ ભાવે લઈ લે એમાં, પણ એમાં તો કોઈ કિંમત લાગતી નથી. એવી જ રીતે આમાં નામમાં પણ ભરતા નામ ને ભરતા શબ્દ નો પ્રયોગ કરે માટે એ બધું બરાબર છે. નામ થી કઈ ભરતું નથી, શબ્દ થી કઈ ભરતું. અરે દરેક જીવો ભગવાન સ્વરૂપ છે અને પૂર્ણાનંદ રૂપે પરણમીને તે ભગવાન થાવ, આ મારી ભાવના છે. પ્રત્યેક જીવો દરેક જીવો ભગવાન સ્વરૂપ છે. સર્વ જીવોમાં પરિપૂર્ણ આનંદ ભરેલો છે. એ પરિપૂર્ણ આનંદ બાર પરણમી ને બધા ભગવાન સ્વરૂપે થાય એવી ભાવે. કોઈ પણ મિથ્યા ભાવે પરણમે, કોઈ પણ દુઃખી થાય એ અમે ઈચ્છતા નથી, એ અમે ચાહતા નથી, અમારી ભાવના નથી. કોઈ જીવ દુઃખી ન થાય, દુઃખ તત્વનો અનુભવ્યો નથી. જે દુઃખ દોષની સાથે અભેદ છે, જે દુઃખ દોષની સાથે અવિનાભાવી છે, દુઃખ અને દોષ અને દુઃખને જુદા પાડી શકાતા નથી. કોઈ દુઃખી ન થાવ એટલે કોઈને દોષ પણ ન હોય, અંદર પેટામાં આવી ગયું. બધા જીવો નિર્દોષ થાવ અને બધા જીવો નિર્દોષ સુખનો પ્રાપ્ત કરો. અમારો સર્વાંગી પ્રયત્ન આ એક જ છે. કોઈને દુઃખ પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે જ નહીં, છતાં કોઈને દુઃખ થવાનો સંભવ છે અમે જાણીએ છીએ. તો આગોતરી માફી માંગી લઈએ છીએ. કદાચ કોઈને એમ થાય તો અમે ક્ષમા ઈચ્છીએ છીએ. સત્ય આ છે, એમાં કોઈ ફેરફાર થાય એવું નથી. તમારા તમને દુઃખ થાય એટલે તમને સારું લાગે એવું અસત્ય આપીએ, ઝેર પણ મીઠું હોય તો એ કઈ ગ્રહણ કરવા યોગ્ય નથી. અને સત્ય કરવું લાગે તો પણ હિતનું કારણ હોવાથી એ કડવું લગાડવા જેવું નથી. કેમ કે કડવું છે નહીં, મીઠું મધુરું છે તો પણ કડવું કાંઈક રોગને કારણે લાગતું હોય, પોતાના રોગને કારણે લાગતું હોય તો એ સહન કરીને પણ અંગીકાર કરવા જોઈએ. ઔષધના દ્રષ્ટાંતે વિકાસનો યોગ છે એ બહુ કરુણા વિને વિના હૃદય લોકોત્તર ઉદારતાના દ્રષ્ટાંત રૂપે નીકળેલા વચનો છે. બહુ વ્યાખ્યાનમાં પ્રત્યક્ષ સાંભળતા ત્યારે તો કેવા ભાવ આવે છે. અનેક વાર કેમ કે સત્યની સામે પણ કાદવ ઉછાળનારા જીવો હોય છે, અનેક પ્રકારે વિરોધ પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે થતો ખ્યાલમાં આવેલો છે, બધો ખ્યાલ હોય છે એની સામે એ બળ પચાવીને આ બહાર મૂકેલી સાપામાં પેપરમાં વિરોધ આપણ પ્રત્યક્ષ વિરોધ ભારતમાં જાય છે. એનો તો બીજો કોઈ ઉપાય છે, અનાદિ અનંત છે, આ વસ્તુ એમાં એ ન હોય એવી ભાવના ઠીક છે, પણ એ વસ્તુ સ્થિતિને મટાડી શકાય એવું નથી. કેમ કે જગતમાં અસતનો આગ્રહ રાખનારા જીવો ક્યારેય મટવાના નથી, અને સત્યને સ્થાપન કરનારા આરાધકો પણ ક્યારેય મટવાના નથી, ક્યારેય નહીં હોય એવું બનવાનું નથી. બંનેની ઉપસ્થિતિ સર્વકાળને વિશે આ વિશ્વને વિશે રહી હતી, રહેવાની છે અને આગળ પણ અત્યારે છે અને આગળ પણ રહેવાની. પ્રતિપાદકોથી જીવ છેતરાણો છે એ છેતરાવણનો એક વધારે પ્રકાર જોતા છેતરાવણ, કે આમાં તો બે ભળેલા છે, આ પણ ભળેલા છે, આ પણ ભળેલા છે, માટે આ સાચા હોવા જોઈએ.
બીજી એક વાત
એટલે બીજી એક બીજો સિદ્ધાંત એ ધર્મને સંગઠનની જરૂર નથી, સંગઠન છે એ રાજનીતિનો વિષય છે, ધર્મનો વિષય નથી. આપણે સંગઠિત છે ધર્મનો વિષય નથી, ધર્મનો વિષય તો ધર્મ કરવો એટલો જ છે અને ધર્મનું પ્રતિપાદન કરવું એટલું છે. લાયક હોય તે અંગીકાર કરશે, એના માટે કોઈ આગ્રહ નહીં રાખવો પડે, અને જે લાયક નહીં હોય એના માટે આગ્રહ કરવા જશે તો એ કાંઈ અંગીકાર નહીં કરશે, પોતાના પરિણામ બગડશે. હવે કેવું છે સંગઠન વસ્તુ સ્થિતિ તો આમ છે, જરૂર શું છે સંગઠન? ધર્મ તો વ્યક્તિગત દરેકને પોતાને કરવો છે, સંગઠિત થઈને કરવો છે. એ વ્યક્તિગત ચીજ છે કે સામૂહિક ચીજ છે? એક વ્યક્તિગત કાર્ય હોય અને સમષ્ટિગત કાર્ય હોય, આ તો વ્યક્તિગત કાર્ય છે. જેમ પુણ્ય છે એ વ્યક્તિગત કાર્ય છે, પાપ છે એ વ્યક્તિગત કાર્ય છે, એમ ધર્મ છે એ વ્યક્તિગત કાર્ય છે. સાથે રહે તો એને આવકારવામાં આવે છે, એવી રીતે કોઈને આવકારવામાં નથી આવતા કે તમે અસત્ય નિરૂપણ કરો તો પણ તમે બરાબર છો, કેમ કે અમારે તમને સાથે રાખવા છે. એમ સાથે રાખવા કેવું રીતે રાખવા? સાથે કોને એટલો સવાલ. અને તો પછી એની મર્યાદા કેટલી? જગતના તમામ પ્રકારના મિથ્યા દ્રષ્ટિઓ છે, અનિમતિઓ છે, એ બધાને એનું સાચું કઈ કઈને સાથે રાખવા? તમારું સાચું, તમે સત્સંગ, તમે સત્સંગ, તમે સત્સંગ, બધા સાચા અરે એ રીતે પણ તું સાથે રાખવા જઈશ તો રહેશે નહીં. એવી રીતે સાથે રહેશે જે અસત્યકાર્ય કરવા માંગે છે એનો આગ્રહ એવો છે કે એમ કે છે તમારે સાથે જ કરે છે, તમારી સાથે હવે તમારે રહે. નાખી દીધું મંદિરો સાથે રહેવું પડે એનો અસત્યનો આગ્રહ કેટલે હદે જવાનો કે જે પ્રકારે અન્યમતીઓ પ્રવૃત્તિ કરે છે એ જ પ્રકારે કેટલીક પ્રવૃત્તિઓ કરે છે. તો પછી ઓલા એ શું ગુનો કર્યો? એટલાના તમે શું કરવા પારકા? આ એક દેવગુરુ શાસ્ત્ર અને મહિના એટલા પૂરતો આપણા, બાકીના બધા પારકા. પછી તો જેટલા જે કોઈ સુખી પ્રવૃત્તિ કરતા હોય બધા એને તમે સાથે રાખો. અરે તમારે રાખવા હોય તો એ રહેશે, કોઈ નહીં આપણી. વસ્તુ સ્થિતિ તો તમારાથી મટાડી શકવાની નથી કે આ જગતમાં આ સંસાર આ રીતે અનાદિ અનંત રહેવાનો છે, એમાં તો કોઈ ફેર કરી શકવાનો નથી. માત્ર લાયક જીવો એના સ્વકાળે સતને અંગીકાર કરવા કોઈ ને કોઈ રીતે પ્રેરાય છે, કાં તો કુદરતી પ્રેરણાને પામે છે અંદર, કાં કોઈ નિમિત્તને કારણે પામે છે. એનું જો તમને જ્ઞાન હોય તો આ પ્રકારમાં તમે નહીં જાઓ. સાથે રાખવા જતા પોતાને અનુમોદન કરવાનો અપરાધ તમને થશે એનો શું? એ અપરાધમાંથી જો તમે ન બચો અથવા તો જાણી જોઈને એ અપરાધ કરો તો ભલે થતો, પણ હવે મારે એનું સારું કરવું છે એટલે મારે થોડોક અપરાધ કરવો છે, એ માર્ગ નથી. એવો કોઈ માર્ગ નથી કે પોતે અપરાધ કરીને પણ બીજાના અપરાધ છોડાવવાના નિમિત્ત થઈ શકે એવો કોઈ ઉપાય નથી. માર્ગ છે કે એવો કોઈ ઉપાય નથી, એ બની શકવા યોગ્ય નથી. પોતે નિર્દોષ રહે ને નિર્દોષ રહ્યો નિર્દોષ સિદ્ધાંતોને સ્થાપે તો એમાંથી જેનું હિત થવાનું હોય એ બાજુ હોય તો પણ એ નિષ્ફળ રહે છે. બોલો તો બોલો, તમે તમારા હિતને કારણે બોલો, મારે તો કઈ લેવા દેવા નથી. તમે આવ્યા એટલે ઠીક છે, આ બાજુ ગયા એટલે એ તો તમારી હિતની અનુભૂતિ ના છે, મારે કઈ લેવા દેવા અંગે તરીકે તો કઈ નથી. એટલી અંતરંગ નિષ્ફળતા હોય છે પછી એને દોષ નથી. નીકળતો કોઈ રીતે બચવાનો ઉપાય એટલે આ પાયામાંથી શરૂઆતથી પરિપૂર્ણ નિર્દોષતાને લક્ષ્ય શરૂઆત કરી. એટલે મારે અપરાધ કરીને પણ બીજાને હારે રાખવા એ વાત તો રહેતી સિદ્ધાંત નથી. પોતાને દોષ કરવાનો અભિપ્રાય નથી, બીજાના દોષને અનુમોદવાનો પણ એમાં અભિપ્રાય નથી. બીજા જીવોની ચિંતા પણ મર્યાદિત પણ કરવાની એનો અર્થ છે. એટલે કે પોતાનું હિત કરતા કરતા, હિત સાધતા સાધતા, સહેજે સહેજે પોતે બીજાના હિતમાં નિમિત્ત પડે તો ઠીક છે, પોતે અપરાધ કરીને બીજાનો હિત કરવાનો આગ્રહ રાખે એ વાત માર્ગની અંદર. સાધતા સાધતા રાગ બચ્યો એમાં જે થઈ જાય તે થઈ જાય, કરવાનો
પોતે પોતે અપેક્ષા કરવી કે પોતે શું કરે
એમાં એવું છે. ત્યાં સુધી તો રાગ રાગનું કામ કર્યા વિના નહીં. રાગ છે ત્યાં સુધી રાગ રાગનું કામ કર્યા જ્ઞાન એ અનુરાગ છે, ધર્મનો અનુરાગ છે. તો ધર્મ એને ધર્મના કારણ પ્રત્યે, ધર્માત્મા પ્રત્યે એનું અનુમોદન રહે છે, અને એથી વિરુદ્ધ જેટલું જાય એના પ્રત્યે એનું અનુમોદન નહીં જોઈએ. એ રાગ એ રીતે કામ કર્યા વિના રહેશે નહીં. પોતાના પુણ્યનો ખ્યાલ કરી લો, જો પુણ્યનો ઉદય હોય તો બરાબર પોતાની શક્તિ હોય કરવાની વાત બરાબર સત્યનું સ્થાપન કરે અને અસત્યનું સ્થાપન કરે. પરંતુ તે પુણ્યનો ઉદય ન હોય તો જ્ઞાનીને અંતરમાં અસત્યનો નકાર નિષેધ કલાક આવે જ, બહારમાં પ્રવૃત્તિ ન કરે. પુણ્યોદય ન હોય તો, કેમ કે જો પુણ્યનો ઉદય હોય તો એ શરત નાખી કે ન હોય તો બીજું પડતું કે ન હોય તો બહાર પ્રવૃત્તિ ન કરે પણ અંદર અનુમોદના ન કરે. એના પરિણામમાં તો એનો નિષેધ જ આવે, આમ હોય નહીં એમ થાય નહીં. ક્યાં શાંતિ જાળવી રાખનાર હવે આત્મા ત્યાં શાંતિ જાળવી રાખનાર, મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર, મધ્યસ્થ ભાવ નથી મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર, મિથ્યા દ્રષ્ટિ સમીર દ્રષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહીં, કલાક આવે ન્યાય પછી કે બહારમાં લૌકિકમાં પોતાની માતા ઉપર આવે તો શાંતિ સાંભળી દે એમ કહે કે તારી માતા વિચારણી છે, સાંભળી લે એનો સુપુત્ર એમ લોહી ગરમ થયા ના એમ તત્વથી વિરુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને થઈ શકે નહીં. બરાબર સત્યમાં સ્થાપન કર્યું છે. ઊંચી કક્ષાનો જીવ હોય તો એ નમન કરવાનું છે. જે જીવ એમ કહે બીજો ન્યાય આમ નહીં કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ એમ કહેનાર પોતે એવી હદે આત્મિક શાંતિમાં ફરી ગયો તો એનું વચન થતું આપનો અભિપ્રાય છે. અમારો એટલો પણ દોષ તમે બતાવો છો એ આપનો અભિપ્રાય છે. ઠીક ન્યાયનો વિષય બહુ કહેનાર કરતા સાંભળનાર ની પરિસ્થિતિ નીચી હોય, કાં તો ઊંચી હોય કાં તો નીચી હોય, બે હોય ને એ કહે તો તે યોગ્ય નથી. એ ન્યાય છે કેમ કે કાં તો એનો દ્રષ્ટિકોણ ત્યાં હોય યથાર્થ છે, કાં તો હેતુ હોય યથાર્થ છે, કાં તો સમજણ હોય યથાર્થ છે અને એનું સ્થાન યથાર્થ છે એ કહેવાયું પણ નથી, સાંભળનાર સાંભળવાયું પણ નથી. ઘણા અનેક પ્રકારના ન્યાયો સંભળાયેલા છે, ક્યાં કેવો પ્રસંગ છે એ અનુસાર કરવું જોઈએ એવું વિશે. બહુ ભાગ તો આ કાળની અંદર એક આત્માનુશાસનની અંદર આચાર્ય મહારાજે પછી ગુણભદ્રાચાર્યનો વદંત નિરાધ કે આ કાળની વિશે બહુ ભાગ જીવો તો જે શ્રવણ કરનારા કથન કરનારા વક્તાઓ છે એ શુદ્ધ હેતુથી સિદ્ધાંતને કહેતા નથી. શુદ્ધ હેતુથી કહેતા નથી કેમ, શાસ્ત્રો તો વાંચે છે, ઉત્તરાગના શાસ્ત્રો વાંચે છે, મુનિઓના શાસ્ત્રો વાંચે છે, એ જ વાત છે. થોડો મુજબ પોતાના જમાનામાંથી 200 વર્ષ પહેલાં લખ્યું છે, અત્યારે તો મોટી ગડબડ કે કાં તો એ અંદરથી લોભનો આશય રાખીને સિદ્ધાંત લઈ નીકળે છે, કાં માનનો આશય રાખીને સિદ્ધાંત લઈ નીકળે છે. એટલે જે વક્તાઓ છે તે યથાર્થ નથી, પણ શ્રોતાઓ પણ યથાર્થ હતા. શ્રોતાઓ પણ કાં વક્ર હોય છે, કાં જડ બુદ્ધિ ના હોય છે. આવા વક્તાઓ અને આવા શ્રોતાઓ હોય ત્યાં આ કાળમાં ધર્મ ક્યાંથી નીકળે? ક્રમવાત નીકળી દીધી છે એમણે. અરે પ્રભુ, હું આનંદ સ્વરૂપ ભગવાન છો, તને દુઃખ શોભે નહીં. જ્ઞાન સારા સ્વરૂપમાં સારા દ્રવ્યમાં ઠાંસી ઠાંસીને અનંત આનંદ ભર્યો છે. એકલી પરમાનંદની તું મૂર્તિ છો, એ તારી અવસ્થામાં દુઃખ કેમ શોભે તને? તારે કપડું પણ મેળ ખાય એવું પહેરવું છે, તારી રૂચિ મેળ ખાય. આ તારી પર્યાય તારા દ્રવ્ય સાથે મેળ ખાતી નથી. તું આનંદ સ્વરૂપ ભગવાન છો, પરમાનંદની મૂર્તિ છો, પ્રભુ કહીને તો સમજે છે. ખબર છે એની અવસ્થામાં મિથ્યાત છે, દુઃખ છે, છતાં એને કરુણાથી પ્રભુ કહે છે હું આનંદ સ્વરૂપ ભગવાન છો, તને દુઃખ શોભે નહીં. આનંદથી વરચક ભરેલો એવો તું આત્મા, એ તારી અવસ્થામાં દુઃખભાવ થાય છે અને ક્યાં મેળ થાય છે? જરાય મેળ થતો નથી. તમે તો બધા ભગવાન છો, થોડા ને બધા તમે ભગવાન છો સ્વરૂપે. કોઈને દુઃખ થાય એ વાત ઘટતી નથી, શોભતી નથી, કારક નથી. એ એના સ્વસ્થાને નથી પણ અસ્થાને છે. જે અંતર સુખની ઉપાદેયતાના બહારમાં પણ કેવી સ્થિતિ હોય છે, કે જેને એકાંતે સુખ ઉપાદે છે એને એમ લાગે છે કે અરે બસ પર્યાયમાં આવા આનંદ સ્વરૂપને ભૂલે છે, એમાં દુઃખ થાય છે. દુઃખનું બીજું કોઈ કારણ નથી. અંતર જે આનંદથી ભરચક ભરેલું તત્વ છે એને ભૂલી ગયો છે, બસ એટલા માત્રથી જે દુઃખી છે અને અનેક પ્રકારના દુઃખમાં એ આગળ વધી જાય છે. એક પોતાના આત્માને સંભાળે, આનંદ સ્વરૂપની સંભાળ કરે, ઉત્તર પછી ત્યાં એનો નિવેડો આવી જાય છે. બસ આટલું જ છે, આમાં તો બીજું કાંઈ નથી. કોઈ બહારના ફેરફારો નથી. અંદરનો આટલો ફેરફાર થાય કે એનો તો રસ્તો સાફ થઈ ગયો. પાછું એમ નથી કે પોતાને કાંઈ કરી દેવું છે બીજાને, એ તો વાત નથી. એ તો એના સ્વરૂપને સંભાળે એટલી જ વાત છે. દુઃખનું કારણ એના સ્વરૂપને ભૂલે એટલું છે, અને સુખનું કારણ એના સ્વરૂપને સંભાળે એટલું છે. મારે એને કાંઈ કરી દેવું છે તો પ્રશ્ન નથી. એટલે એટલી કરુણા આવે છે કે આને હું કહું કે તારું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, આવું તારું સ્વરૂપ છે, એને હું જોવે સમીપ જાય ના, બસ આટલું કહી દઉં એમ રાગમાં આવી જાય છે.
ધર્મ
ઘરે જઈને તો નહીં પણ ત્યાં આવે એને કોઈ દિવસ મેં નક્કી પણ કે પણ રોકાઈ જઈને આવ્યા. બહુ સારી વાત કરી. અહીંયા આવો એ વાત નહીં ને આવો આવો તો રોકાવે પણ તમને કિંમત આવી છે આ વાત સાંભળતા તો કિંમત આવે. કિંમત આવે ત્યારે જે પ્રવૃત્તિ કરે એ તો તમે કરી શકો. ન કિંમત આવી હોય તો તમારા કહેવાનો અર્થ નથી. તમને કે સીધી વાત છે એમ કહેવા કે શાકભાજીની ફેરી કરવા નીકળાય લારી દે કે આ ખાનાના કિલો રીંગણા કોઈ લ્યો રે લ્યો, ચાર આનાની કિલો ડુંગળી, પણ હીરા માણિક ની મોટી લારી લઈને કોઈ ફેરી કરવા નીકળતું નથી. કે અમારી પાસે હીરા છે, તમારા ઘરે ગલીએ ગલીએ વેચવા આવીએ છીએ. એ તો જેને હીરા લેવા હોય ને ઝવેરીની દુકાને નોટનો છોકરો બાંધીને જવું પડે. પરચુણ લઈને જાય કે ખીચામાં 10 રૂપિયાનું પરચુણ છે, કેટલા હીરા આપશો, આટલું બધું વજન છે, 500 ગ્રામ વજન થાય, કાગળિયા નથી ગાય, એ લઈ જાય તારું ઘરે પાછા. આ તો ધર્મ ના સિદ્ધાંતો એ તો રત્નો છે, હીરાની ખાણ છે. એ કઈ શેરીએ શેરીએ કઈ ગુણ બરાડા પાડીને વેચવા નીકળવાનું જે ગરજુ હોય, જેને ઘણી ગરજ હોય, થોડી જાજી નહીં પણ ઘણી ગરજ થઈ હોય એ આવે તો ઠીક છે. બાકી કામ એટલું તો ગુરુ દ્રષ્ટાંત આપો કે તીર્થંકરોના સમવકરણમાં 100 ઇન્દ્રો ગરુડિયાની જેમ સાંભળે. મોટો ચક્રવર્તી 6 ખંડનો રાજા હોય, મોટો સૌધર્મી ઇન્દ્ર 37 લાખ વિમાનનો સ્વામી હોય, એ ગરુડિયાની જેમ સાંભળતો હોય, એ તો નમ્રતાથી સાંભળતો હોય. એની ગરજ બતાવે કે અરે હું આ કુંડમાં ફસાણો છું, પૂર્વકર્મ પૂર્વે બાંધેલા કુંડની અંદર ફસાઈ ગયો છું, આ એને કાઢવાની કર્મ છે. એટલી ગરજ આવે છે એને કે એના પગના તળિયા ચાટે છે, આળો ચાટે છે. એને ત્યાં ઉપદેશ પડવાની જગ્યા છે, ઠૂંક થઈને સાંભળે એને ઉપદેશની જગ્યા છે. એમ નથી આવતા ને અમે તો આવીએ છીએ, પણ અંદરમાં એને કુણાશ ના આવે, દૂરતા ના આવે તો પણ એને ઉપદેશ કરીને તો